એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે માર્ગરેટ એટવુડની એક ખૂબ જ જટિલ અને રસપ્રદ નવલકથા વિશે વાત કરવાના છીએ.
હા, ધ બ્લાઇન્ડ એસેસિન ખરેખર મનને ગૂંચવી દે તેવી કૃતિ છે.
બિલકુલ, માર્ગરેટ એટવુડ તો જાણીતા જ છે. કેનેડિયન સાહિત્યમાં એમનું નામ મોટું છે. પેલી એમની પ્રખ્યાત કૃતિ ધ હેન્ડમેડ સ્ટેલ.
હા, એ તો છે જ. પણ ધ બ્લાઇન્ડ એસેસિન, જે 2000માં આવી અને બુકર પ્રાઇઝ પણ જીતી, એ કદાચ એમની સૌથી મહત્વાકાંક્ષી રચના ગણાય. એમાં વ્યંગ છે, ઇતિહાસ છે, મનોવિજ્ઞાન છે, ઘણું બધું છે.
સાચી વાત છે. અને આપણો આજનો હેતુ એ જ છે કે આ નવલકથાના જે અનેક સ્તરો છે, એની જે ગૂંચ છે, એને થોડી ઉકેલવાનો પ્રયત્ન કરીએ. એની સંરચના, પાત્રો અને ખાસ તો પેલું સ્મૃતિ, સત્ય, વિશ્વાસઘાત જેવા વિષયો.
અને એ પણ 20મી સદીના કેનેડાના સંદર્ભમાં. મહામંદી, વિશ્વયુદ્ધ 2, એ બધો સમયગાળો બહુ મહત્વનો છે આ વાર્તા માટે.
શરૂઆત જ કેવી ધારદાર છે ને.
હા, એકદમ. પેલું વાક્ય, 82 વર્ષના આઇરિસ ચેઝ ગ્રિફિન, જે મુખ્ય વર્ણનકાર છે, એ લખે છે, યુદ્ધ પૂરું થયાના 10 દિવસ પછી મારી બહેન લોરાએ પુલ પરથી ગાડી નીચે પછાડી. બસ આ એક વાક્ય તમને ખેંચી લે છે.
હા, તરત જ પ્રશ્ન થાય કે કેમ, શું થયું હશે. અને આઇરિસનો ઉદ્દેશ્ય પણ પછી સ્પષ્ટ થાય છે. એને પોતાના પરિવારનો, એટલે કે ચેઝ અને ગ્રિફિન પરિવારોનો, એ ઇતિહાસ લખવો છે જે કોઈ જાણતું નથી. છુપાયેલો ઇતિહાસ.
અને કહેવાની રીત પણ સીધી નથી, એટલે વર્તમાનમાં આઇરિસના સંસ્મરણો ચાલે છે, પછી ભૂતકાળની યાદો આવે છે, ક્યાંક અખબારના કટિંગ્સ આવે છે.
અને પેલું સૌથી રસપ્રદ તત્વ, લોરાના નામે છપાયેલી પેલી નવલકથા ધ બ્લાઇન્ડ એસેસિન, એના અંશો પણ વચ્ચે વચ્ચે આવે છે.
બરાબર. એટલે વાચકને શરૂઆતથી જ ખ્યાલ આવી જાય કે આ કોઈ સીધી સાધી વાત નથી, બધું ગૂંથાયેલું છે.
આ ગૂંથણી જ એટવુડની કમાલ છે, ખરું ને? પેલી રશિયન ઢીંગલીઓ જેવી રચના, વાર્તાની અંદર વાર્તા. સાહિત્યમાં એને મીઝ અને બીમ કહે છે, પણ એનાથી વાત વધુ સ્પષ્ટ થાય છે.
હા, એટલે સૌથી બહાર આઇરિસના સંસ્મરણો, એની અંદર લોરાની કહેવાતી નવલકથા, અને એની અંદર પણ પેલી ઝાઇક્રોન ગ્રહની સાયન્સ ફિક્શન વાર્તા.
અને મુખ્ય કોયડો એ જ છે કે આ બધી વાર્તાઓ જોડાયેલી કેવી રીતે છે. પેલી કાલ્પનિક લાગતી વાર્તા શું છુપાવે છે? અને પેલો મોટો સવાલ, ખરેખર લેખક કોણ, આઇરિસ કે લોરા?
વાચકને જાને જાસૂસ બનાવી દે છે. અને આ કોયડાના કેન્દ્રમાં છે એના પાત્રો, જેમને આપણે આઇરિસની નજરથી જ જોઈએ છીએ મોટે ભાગે.
હા, આઇરિશ પોતે શરૂઆતમાં કેવી લાગે? થોડી વ્યવહારુ, અંતર્મુખી, જેણે પરિવાર માટે બલિદાન આપ્યું, રિચાર્ડ ગ્રિફિન સાથે લગ્ન કર્યા,
જે પ્રેમહીન લગ્ન હતા, અને મોટાભાગની જિંદગી બસ મૌન રહીને જીવી. પણ હવે વૃદ્ધાવસ્થામાં એ લખી રહી છે, જાણે પોતાનો અવાજ પાછો મેળવી રહી છે.
અને એની બહેન લોરા ચેઝ, જે વાર્તાની શરૂઆતમાં જ નથી, પણ આખી વાર્તા એના ફરતે ફરે છે, રહસ્યમયી.
હા, આઇરિસ એને સંવેદનશીલ, થોડી વિચિત્ર, પણ નૈતિક રીતે સ્પષ્ટ યાદ કરે છે, જે સમાધાન ન કરી શકે. પહેલા લાગે કે એ બિચારી ભોગ બની ગઈ.
પણ વાર્તા આગળ વધે તેમ ખ્યાલ આવે કે એના પાત્રમાં ઘણું ઊંડાણ છે. અને પછી પેલો ખલનાયક રિચાર્ડ ગ્રિફિન,
ક્રૂર, સત્તા અને પૈસાનો ભૂખ્યો, લાગણી શૂન્ય, મૂડીવાદ અને પિતૃ સત્તાનું જીવતું જાગતું પ્રતીક, જાણે એ બદલાતો જ નથી.
એની બહેન વિનિફ્રેડ પણ એવી જ. અને આ બધાની વચ્ચે આવે છે એલેક્સ થોમસ.
હા, એલેક્સ એ જાણે ઉત્પ્રેરક છે, ભાગેડું, સમાજવાદી વિચારધારાવાળો, પલ્પ ફિક્શન લખે. એ આવે છે અને બંને બહેનોના જીવનમાં તૂફાન લાવે છે, પ્રેમ, જુસ્સો અને છેલ્લે દુર્ઘટના.
એ આદર્શવાદી હતો, પણ સમયનો ભોગ બની જાય છે. આ બધા પાત્રોનું જીવન પોર્ટ ટિકોન્ડેરોગા અને ટોરન્ટોમાં આકાર લે છે. પેલો સમયગાળો પણ મહત્વનો, મહામંદી, બીજું વિશ્વયુદ્ધ.
તો વાર્તા આગળ કેવી રીતે વધે છે? આપણે જોયું કે 3 પ્રવાહ સાથે ચાલે છે. એક તો વૃદ્ધ આઇરિસ વર્તમાનમાં લખી રહી છે.
હા, એની વૃદ્ધાવસ્થા, એની બીમારી, આધુનિક દુનિયા પર એની ટિપ્પણીઓ, બધું આવે છે એમાં. અને સાથે સાથે એ ભૂતકાળને યાદ કરે છે.
બરાબર. પોર ટિકુંડેરોગામાં એમનું બાળપણ. પૈસાદાર પણ ભાવનાત્મક રીતે સૂકું. પિતાની બટન ફેક્ટરીની ચિંતા.
અને પછી એલેક્સ થોમસ આવે છે ભાડુઆત તરીકે.
બંને બહેનો એના તરફ આકર્ષાય છે.
પણ આઈરિસ અને એલેક્સ વચ્ચે ગુપ્ત પ્રેમ સંબંધ શરૂ થાય છે. તીવ્ર, જુસ્સાદાર.
પણ પછી
વાસ્તવિકતા સામે આવે છે. પરિવાર મુશ્કેલીમાં છે એટલે આઈરિસ પેલો મોટો નિર્ણય લે છે, રિચાર્ડ ગ્રિફિન સાથે લગ્ન.
અને ટોરોન્ટો જાય છે. વૈભવી જીવન પણ ગૂંઘળામણ ભર્યું. રિચાર્ડ અને એની બહેન વિનિફ્રેડના નિયંત્રણ હેઠળ.
એનો એકમાત્ર છૂટકારો એટલે એલેક્સ સાથેની ગુપ્ત મુલાકાતો સસ્તી હોટલોમાં.
અને આ મુલાકાતો દરમિયાન જ પેલી અંદરની વાર્તા, ધ બ્લાઇન્ડ એસેસિન, આકાર લે છે. એલેક્સ વાર્તા કહે છે, આઈરિસ લખે છે. ઝાયક્રોન ગ્રહની વાર્તા, અંધ હત્યારા અને મૂંગી રાજકુમારીની.
આ વિરોધાભાસ બહુ મહત્વનો છે. આઈરિસનું જાહેર જીવન ઠંડુ, નિયંત્રિત, અને ગુપ્ત જીવન જોખમી પણ જીવંત. પણ આ સ્થિતિ લાંબી ચાલતી નથી.
ના, પછી દુર્ઘટનાઓ શરૂ થાય છે, એક પછી એક. રિચાર્ડ લોરાનું શોષણ કરે છે.
લોરા ગર્ભવતી બને છે અને એને પાગલ ઠેરવીને માનસિક સંસ્થામાં મોકલી દેવાય છે, કલંક છુપાવવા.
એ જ વખતે બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. એલેક્સ સેનામાં જોડાય છે, કદાચ પોતાના ભૂતકાળથી ભાગવા. અને પછી યુદ્ધમાં એના મૃત્યુના સમાચાર આવે છે.
અને યુદ્ધ પૂરું થયાના 10 દિવસ પછી લોરાની આત્મહત્યા.
આઈરિસ માટે તો જાણે બધું જ ખતમ. એટલું જ નહીં, રિચાર્ડ એની દીકરી એમીને પણ એનાથી છીનવી લે છે. આઈરિસ બિલકુલ એકલી અને નિસ્સહાય.
ખૂબ જ કરુણ. પણ આ બધાની સાથે પેલી અંદરની વાર્તા પણ ચાલી રહી છે, એનું શું મહત્વ છે?
હમ, એ અંદરની વાર્તા ઝાયક્રોનની, એ માત્ર કાલ્પનિક નથી. એ અંધ હત્યારો અને મૂંગી રાજકુમારી, એ કોણ છે?
અંધ હત્યારો કદાચ એલેક્સ, જે સમાધાન કરી રહ્યો છે, કે પછી આઈરિસ પોતે, જે સત્ય જોતી નથી.
બરાબર. અને પ્રેમ પણ આંધળો હોય છે, ખરું ને? અને પેલી મૂંગી રાજકુમારી, જેનું બલિદાન થવાનું છે,
એ આઈરિસ અને લોરા જેવી સ્ત્રીઓનું પ્રતીક છે, જેમને સમાજ ચૂપ કરી દે છે.
એટલે એ કાલ્પનિક વાર્તા ખરેખર તો આઈરિસ અને એલેક્સના સંબંધનું, એમના ડરનું, એમના જુસ્સાનું જ પ્રતિબિંબ છે. પણ પછી આવે છે પેલો મોટો ખુલાસો.
હા, આખી વાર્તાનો વળાંક. વૃદ્ધ આઈરિસ અંતે કબૂલ કરે છે કે
ધ બ્લાઇન્ડ એસેસિન લોરાએ નહીં પણ એણે લખી હતી, આઈરિસે.
આઘાતજનક. એણે એલેક્સ સાથેની મુલાકાતો દરમિયાન જે વાર્તા સાંભળી અને લખી, એ એના પોતાના પ્રેમ અને ડરની વાર્તા હતી, કાલ્પનિકતાના આવરણ હેઠળ.
હા, એણે એલેક્સના સ્મારક તરીકે એને સાચવી રાખી.
તો પછી લોરાના નામે કેમ છપાઈ? અને લોરાની આત્મહત્યા, એનું શું?
અહીં લોરાનું પાત્ર વધારે ઊંધું બને છે. જ્યારે એને બધી ખબર પડી આઈરિસ એલેક્સના સંબંધની, પોતાના પર થયેલા અત્યાચારની, ત્યારે એણે આઈરિસની હસ્તપ્રત શોધી.
અને એની આત્મહત્યા, એ આવેશમાં નહોતી?
ના, એ ગણતરીપૂર્વકનું પગલું હતું. જે રીતે એ મરી, પુલ પરથી ગાડી ચલાવીને, એ પેલી અંદરની નવલકથાના અંત જેવું જ હતું. જાણે એ નવલકથાને સાચી ઠેરવવા માંગતી હોય,
જેથી એ પ્રકાશિત થાય અને એમાં છુપાયેલું આઈરિસનું સત્ય બહાર આવે.
બરાબર. એ લોરાની આઈરિસ માટેની અંતિમ, ભયાનક પણ વફાદાર ભેટ હતી. પોતાની બહેનના સત્યને બચાવવા પોતાનો જીવ આપ્યો. આ સમજાયા પછી લોરા માત્ર ભોગ બનેલી યુવતી નથી રહેતી.
સાચી વાત. એક જટિલ, નૈતિક રીતે મજબૂત પાત્ર બની જાય છે.
તો અંતે પાત્રોની સફર જોઈએ તો આઈરિસ મૌનમાંથી બહાર આવીને સત્યની લેખિકા બને છે.
લોરા પીડિતામાંથી સત્યની રક્ષક બને છે. રિચાર્ડ એવો ને એવો જ રહે છે, દમનકારી.
અને એલેક્સ આદર્શવાદી પ્રેમીમાંથી ઇતિહાસનો ભોગ બની જાય છે, પણ એની યાદ વાર્તાને જીવંત રાખે છે.
આ પાત્રો દ્વારા એટવુડ ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. પેલું સત્ય, સ્મૃતિ અને કથન.
સત્ય એટલે શું?
હા, શું એ ફક્ત તથ્યો છે, કે પછી આપણી યાદોને અનુભવોથી ઘડાય છે? અને વાર્તા કેવી, એ અહીં જીવવા માટે, પોતાની ઓળખ પાછી મેળવવા માટે જરૂરી બની જાય છે.
અને બહેનો વચ્ચેનો સંબંધ, પ્રેમ, ઈર્ષા, ગેરસમજ, બલિદાન. આઈરિસનું મૌન એક પ્રકારનો વિશ્વાસઘાત છે, તો લોરાનું અંતિમ કાર્ય વફાદારીનું કરુણ ઉદાહરણ.
અને આ બધું સ્ત્રીઓના દમન અને તેમના સંઘર્ષના સંદર્ભમાં જોવાનું છે. પિતૃસત્તા, મર્યાદિત વિકલ્પો, આર્થિક નિર્ભરતા.
હા, પેલું વાક્ય, અમે છાપકામના કિનારે ખાલી સફેદ જગ્યાઓમાં રહેતા હતા. એ બહુ સચોટ છે, સ્ત્રીઓનો અનકહ્યો ઇતિહાસ. પ્રેમ અને બલિદાનનો વિષય પણ નવા રૂપે આવે છે. રિચાર્ડનો માલિકી ભાવવાળો પ્રેમ, આઇરિસ એલેક્સનો મુક્ત પણ પ્રતિબંધિત પ્રેમ અને લોરાનું બલિદાન.
સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ પણ મહત્વનો છે. વર્ગ સંઘર્ષ, જૂના અને નવા પૈસાદાર વર્ગ વચ્ચેની ટક્કર, સમાજવાદી વિચારધારા.
પેલું એલેક્સનું વાક્ય, વધુ સારું ક્યારેય બધા માટે સારું નથી હોતું, એ ઘણું કહી જાય છે.
અને એટવુડની લખવાની શૈલી, પેલી વાર્તામાં વાર્તાની રચના.
હા, અને આઇરિસ જેવી અવિશ્વસનીય વર્ણનકાર, આપણને એના દૃષ્ટિકોણથી જ બધું જાણવા મળે છે, જે પોતે દોષ અને પછતાવાથી ભરેલો છે.
પ્રતિકોનો ઉપયોગ પણ સરસ છે, પુલ, બટનો, અંધત્વ.
અને શરૂઆતથી જ પૂર્વ સૂચન, વાચકને ઘણીવાર પાત્રો કરતાં વધુ ખબર હોય છે, એ નાટકીય વ્યંગ પણ છે.
આ બધું મળીને વાચક પર એક ઊંડી અસર છોડે છે. જિજ્ઞાસા, સહાનુભૂતિ, ઘૂંઘરામણ, રોમાંચ અને અંતે આઘાત. દોષ અને બલિદાનનો ભાર રહી જાય છે.
અને પ્રશ્નો પણ ઊભા થાય છે. મૌનની કિંમત શું? કયા સત્યો આપણે વાર્તાઓમાં છુપાવીએ છીએ? શું લખવાથી પ્રાયશ્ચિત થાય?
તે ઇતિહાસ અને નૈતિકતા પર ફરી વિચાર કરવા પ્રેરે છે. સત્તાવાર ઇતિહાસ વિરુદ્ધ છુપાયેલી વાર્તાઓ, પાત્રોની જટિલતા.
એટલે અંતે એમ કહી શકાય કે આ નવલકથા બતાવે છે કે વાર્તા કહેવી, શબ્દોને વાપરવા, એ માત્ર યાદ કરવાની ક્રિયા નથી.
હા, પણ એ અસ્તિત્વ ટકાવી રાખવા, મૌનમાંથી સત્યને બહાર લાવવા અને પોતાની ઓળખને ફરીથી ઘડવાનું એક શક્તિશાળી સાધન છે.
અને તે ભગિની પ્રેમની, સ્ત્રીઓ વચ્ચેના સંબંધોની એની જટિલ અને ઘણીવાર પીડાદાયક વાસ્તવિકતાને પણ ઉજાગર કરે છે, ખાસ કરીને દમનકારી પરિસ્થિતિઓમાં.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.